તારીખ 23/4/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 224 અને 225 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 95
જુદા થવાનો ભાવ જોર પકડે છે કે આ બધો સિંહ પરિત્યાગ કરવા જોઈએ છે, તેમ પણ સિંહો એટલા વધતા જાય છે કે જરા પણ ઘટતા તો નથી પણ ઉલટા નામ વધતા જાય છે. એવું કાવ્ય લખ્યું છે પોતાના વિષયનું જે કાવ્ય લખ્યું છે એટલે એની રૂચિ છે. પહેલા નિર્ભનતા હતી, સંકેતીની નિર્ભનતા મૂકીને સઘનતા થઈ માટે એને રૂચિ થઈ, તે વિષયની રૂચિ થઈ એમ ખરેખર લખી. પછી અહીંથી બે લોકમાં જાય ત્યારે એને વધારે રૂચિ થઈ ગઈ એમ ગણવું પડે. પણ એ પણ એના રસ્તામાં આવતા માર્ગે આવતા જે છાણું વૃક્ષો કરી આપે છે, કોઈ મુસાફરી કરે છે રસ્તા ઉપર, ત્યારે માર્ગે ચાલતા બંને બાજુના વૃક્ષોથી એને છાણું મળે છે. એમ ટીવીમાં ઉડે આવે એ રસ્તામાં આવતી ચીજ છે એ એના કારણે છે. સંકેતીની રૂચિ છે માટે છે એવા કારણથી ત્યાં એની ઉપસ્થિતિ નથી,
બરાબર,
પણ એના કારણે હોય છે. પણ એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ કહેવાતા સંયોગો હોય એની સાથે સંકેતીને ખરેખર સંબંધિત રહે. જેણે અંતરંગમાં રાગ સાથે પણ ભેદ જ્ઞાન કર્યું છે, અંતરંગમાં જે રાગથી પણ જુદો પડ્યો છે, એને રાગમાં વિસર્જિત પદાર્થોની સાથે તન્મયતા થવાનો પ્રશ્ન રહેતો નથી. રાગમાં જે તન્મય નથી તે રાગના વિષયમાં તન્મય થાય એ પ્રશ્ન રહેતો નથી,
બરાબર.
જેટલા પરિણામ પદાર્થ પ્રત્યે જાય એના નિયમથી દુઃખ હોવાથી દુઃખનો અનુભવ થાય છે,
બરાબર.
ત્યાં દુઃખનો અનુભવની કલ્પના નથી પણ એમાં દુઃખ છે તેથી દુઃખનો અનુભવ છે,
બરાબર.
આમ છે જે પરિણામ પરપદાર્થ તરફ ખેંચાણ એ આતુરતા લઈને જ જન્મ છે, એનો જન્મ જ આતુરતા સહિત છે, દુઃખ સહિત છે. તો દુઃખ હોય ત્યાં દુઃખનો અનુભવ થયો એ તો જ્ઞાનનું કાર્ય છે, સુખ હોય ત્યાં સુખનો અનુભવ થયો તે જ્ઞાનનું કાર્ય છે, દુઃખનો બરાબર અનુભવ થાય છે. એ પર વિષયમાં આકર્ષણમાં અશુભ પરિણામ છે ત્યાં દુઃખ થાય છે એમ નહીં. દેવ ગુરુ શાસ્ત્ર આદિ પર પદાર્થ પ્રત્યે પણ જેટલો ભાવ જાય ત્યાં પણ દુઃખની જ ઉત્પત્તિ થાય છે. અરે આત્માનો વિકલ્પ માત્ર ઉત્પન્ન થાય છે ચિંતનમાં એમાં પણ દુઃખ છે અને તેથી ત્યાં દુઃખનો અનુભવ થાય છે,
બરાબર.
અને દુઃખ છે ત્યાં દુઃખનો અનુભવ થવા યોગ્ય છે કે દુઃખ છે ત્યાં સુખનો અનુભવ થવા યોગ્ય છે? દુઃખ છે ત્યાં તો દુઃખનો અનુભવ થવા યોગ્ય છે, સીધી વાત છે. તેથી સ્વાભાવિકપણે સમસ્ત જગતમાંથી સંકેતની રૂચિ ઉડી ગઈ છે. આ ઠીક છે, મને રૂચે છે, એ વિષય સંકેતને છે. અંદરમાં સુખનો દરિયો છે ને, પાછા મોટી વાત તો એ છે કે અંદરમાં જે સુખ સમુદ્ર છે જેમ આગળ લીધું ને પોતાના અંગત ગોળના વિશ્વમાં, કે આખી વસ્તુ સર્વજ્ઞને સર્વદર્શી કરે છે એમ આખી વસ્તુ સુખના સાગર રૂપે તરવરે છે. અંદરમાં જે અનંત 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 બેહદ અપરિમિત સુખ છે એ પણ જ્ઞાનમાં જણાય છે કે આવા સ્વરૂપે હું છું, હું પોતે જ આવ્યો છું, અનંત સુખમય હું પોતે જ છું. જ્યાં હું પોતે જ અનંત સુખમય છું ત્યાં પછી સુખ માટે ક્યાંક બીજે પરિણામ નહીં જોઈએ, એ પ્રશ્ન નથી. અને જગતના પદાર્થો પોતાના સુખના અભાવ સ્વરૂપે હોવા છે, અને જળ પદાર્થો માટે સુખની ગંધ પણ નહીં હોવા છે,
બરાબર.
ત્યાં તો માત્ર સુખની કલ્પના થાય છે, ખરેખર ત્યાં સુખ તો થાય નહીં. જાણવાના જળના પાણીનો આભાસ થાય છે, કલ્પના થાય છે. પાણીના તરંગ સરોવર ભર્યું હોય અને પાણી મેળવા લેતું હોય એવો દેખાતો, અને દૂર દૂરના વૃક્ષોનો એમાં પ્રતિબિંબ પડતું હોય એવું લાગે ધ્યાનથી જોયું હોય તો. એ તો ધોધ ભક્તો તડકો છે અને પાણીનો છાંટો પણ ત્યાં નથી, છતાં એક આવો આભાસ થાય છે દૃષ્ટિમાં. અને એ આભાસની ખરેખર વસ્તુ માનીને જો ત્યાં પાણી લેવા જાય તો તરસ મરી જાય, તરસ છીપાય પણ તરસમાં એ મરી જાય, કેમ કે એટલો પંખ કાપે ત્યાં એને તરસ વધવાની છે પરિશ્રમ ને તરસ છીપાવવાનો તો પ્રશ્ન થાય. સુખની કલ્પના માત્ર થાય છે જ્યાં સુખની ગંધ પણ નથી. એવું સંકેતના નિર્મળ જ્ઞાનમાં પદાર્થનું સ્વરૂપ જણાય છે, જેવો પદાર્થ છે તેવું પદાર્થનું સ્વરૂપ જણાય છે, અને વસ્તુના સ્વરૂપ આશ્રિત જ્ઞાન દ્વારા એ રુચિ ઉત્પન્ન થતી નથી. દુઃખ થાય તો એના પરિણામ પરિપૂર્ણ રીતે વિતરાગી સુખમાં સમજમાં નથી, ઉત્પન્ન થયા નથી. એટલે જેટલો વિભાવાંશ છે એનો વિષય શુભ હોય કે અશુભ હોય તો પણ એ વિભાવમાં દુઃખ રહેલું હોવાથી પોતાના પરિણામનું દુઃખ છે,
બરાબર.
શરીરમાં સંકેતીને રોગ વેદનાની પીડા થાય છે એનું દુઃખ નથી જાણતા. નારકીમાં સંકેતિ હોય તો નારકીના સંયોગોનું દુઃખ સંકેતિ નથી જાણતા, પણ પોતાના પરિણામમાં તે સંયોગનો વિષય થાય છે, પરિણામ પોતાના તે સંયોગ પ્રત્યે જોડાય છે એમાં આતુરતાને દુઃખ ઉત્પન્ન થાય છે એમ દુઃખનો અનુભવ કરે છે. સંયોગના દુઃખનો નહીં પણ વિભાવના દુઃખનો એમાં અનુભવ થાય,
બરાબર.
આ પ્રકારનો
બરાબર
દુઃખ કેમ છે કે પરિણામ એ બાજુ જેટલા રહે છે એટલું દુઃખ છે, એને કારણે દુઃખ નથી. હા, સંયોગોમાં સુખ થાય અને સંયોગોમાં દુઃખ થાય ત્યાં સુધી જીવને ભ્રાંતિ છે, મિથ્યાત સહિતની ભ્રાંતિ છે. ભ્રાંતિગતપણે જ્યાં સુધી પરપદાર્થ અને પરસંયોગમાં સુખ દુઃખ ભાસે છે ત્યાં સુધી આત્માનું સ્વરૂપ જેવું છે તેવું ભાસમાન થતું નથી, અને જ્યાં સુધી સંયોગમાં સુખ દુઃખનો નિશ્ચય છે તે બદલાય નહીં. અનાદિથી સંયોગમાં સુખ દુઃખનો નિશ્ચય થઈ પડ્યો છે, નિર્ણય થઈ પડ્યો છે, એ બદલાય નહીં ત્યાં સુધી તેની અધિકતા ખસે નહીં. કેમ કે આ જીવને દુઃખ ટાળવું છે અને સુખ જોઈએ છીએ, તેથી તે સંયોગની અધિકતા તેને મટે નહીં. જ્યાં સુધી પરપદાર્થની અધિકતા મટે નહીં અથવા અધિકતા જળવાઈ રહે ચાલુ રહે ત્યાં સુધી આત્મ સ્વરૂપની મહિમા અને અધિકતા ભાષે નહીં, ભણાય નહીં, ત્યાં સુધી એનો અનુભવ થાય. સુખ સ્પષ્ટ વાત છે ને, અને સારમાં પહેલા અધિકારમાં 31, 32, 33 ગાથા છે, એમાં આચાર્ય મહારાજે પ્રશ્ન ઉઠાવ્યો છે કે તીર્થંકર ની સ્થિતિ કોને કહેવી?
બરોબર,
અધિકાર છે ત્યાં જીવનો અધિકાર. આરોપી ગાથા સુધી
જીવનો અધિકાર,
જીવ સ્વરૂપ થી કેવો છે, જીવ સ્વભાવે કેવો છે એ અધિકાર છે. એના વચ્ચે પ્રશ્ન ઉઠાવ્યો છે. લાક્ષણિક પદ્ધતિથી આ વાત છે. જરા ઉપલક્ષણથી વાત કરી છે કે તીર્થંકરની સ્તુતિ કોને કહેવી? ભગવાનને અષ્ટ પ્રાતિહાર છે, 34 પ્રકારના અતિશય છે, અને એ બધામાં એમનું દિવ્ય શરીર, દિવ્ય વાણી, અનેક પ્રકારે ધામમંડળ, અશોક વૃક્ષ વગેરે અનેક પ્રકારે જે કાંઈ તેમના અતિશયો છે, બધા સંયોગ રૂપ છે, એની પણ સ્તુતિ કરવામાં આવે છે. જે શું તીર્થંકર ભગવાનની સ્તુતિ છે પણ પ્રશ્ન થાય છે, એવી તીર્થંકર ભગવાનની ખરેખર સ્તુતિ નથી. એ નિશ્ચય સ્તુતિ નથી. વહેવાળો એવી સ્તુતિ કરાય છે ભલે,
બરાબર,
પણ એ ખરેખર નિશ્ચય સ્તુતિ નથી. તો ભગવાનની નિશ્ચય સ્તુતિ કેવી કેમ થાય? જીતેન્દ્રિય જ્ઞાન સ્વભાવ અધિક જાણે આત્મને. ઉત્તર આવતો છે મૂળ સૂત્રમાં આચાર દેવે કે જ્ઞાન સ્વભાવને અધિક જાણતા વિષયો ઉપરની રૂચિ છૂટી જાય ત્યારે એને તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી છે એમ કહેવામાં આવે.
બરોબર,
આમાં તો તીર્થંકર ક્યાંય આવતા નથી વચ્ચે. જ્ઞાન સ્વભાવથી આત્માને અધિક જાણે, મહિમાવંત જાણે, અને એ આત્માની રૂચિ થઈને પરિણમે ત્યારે એને જગતના પદાર્થોની રૂચિ ન રહેતા એને ઇન્દ્રિયોને જીતી એમ કહેવાય. એમાં તીર્થંકર ક્યાં વચ્ચે આવ્યા?
છૂટી જાય
છે, બાણમાં છૂટી જાય છે. તો ભગવાન એમ તીર્થંકર ભગવાન એમ કહે છે કે એ જ મારી સ્તુતિ છે. આ લોકો ઘણા તોફાન કરે છે ને, એટલે આ બધી વાતો કુદરતી શાસનમાં આવેલી છે. આ બધી
બરોબર
ભાઈ, આ ભગવાનની સ્તુતિ તમે કરો, ભગવાનની સ્તુતિને પહેલા તમે વધારે મહત્વ આપો, તમે આત્મા 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 કરો છો, પણ પહેલા ભગવાનની સ્તુતિ, ભગવાનના ગુણગાન કરો, ભગવાનનું નામ કરો, પછી પણ ભગવાન આમ કહે છે. એ પોતે એમ કહે છે કે જ્ઞાન સ્વભાવથી આત્માને અધિક જ્ઞાન, અમારી સ્તુતિ આવી ગઈ. એમાં એ જ અમારી સ્તુતિ છે, ખરી અમારી આ સ્તુતિ છે. એક આત્માના જ રૂચિ છે, એક આત્માને જ ખરવાનું સ્થાન જાણે. આત્મામાં રૂચિ છે અને પોતાનું સ્વસ્થાન છે, એમાં જ ખરીને સ્થિર થઈને, જામીને, લીન થઈને એમાં રહેવા જેવું છે એવું જાણે છે. એવું જાણે છે કે મારા સ્વરૂપમાં સદા સર્વદા હું લીન રહું, આ સિવાય બીજી કોઈ ભાવના મને નથી. કોઈ પર પદાર્થમાં લીન થવાનું મારું કાર્ય નથી, બીજા પદાર્થમાં રોકાવાનું મારું કાર્ય નથી. આ બધા વચનો સ્વરૂપની ભાવના ઉત્પન્ન કરે છે. ભલે એમાં લોજિક ઓછું હોય, લોજિક તો વસ્તુના સ્વરૂપને નિશ્ચય કરવા માટે એનો ઉપયોગ છે. મર્યાદિતપણે વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો હોય ત્યારે કાર્ય કારણના જે કાંઈ ન્યાયના વિષયો છે એ લાગુ કરવામાં આવે છે. ફક્ત સમજવાની મર્યાદાની છે, સમજવા માટે, વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવા માટે. પણ વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે એને એની ભાવના ઉત્પન્ન થાય છે.
બરોબર,
કે આગ પોતે જ અનંત સુખમય પદાર્થ છે, આ સુખામૃતમાં સદાય રહો તે સિવાય બીજી કોઈ સંકેતની ભાવના હતી. સૌંદર્યના સાથે મંદિરમાં એ ચાકલા છે દિવાલ ઉપર લખી દીધું, અનંત કાળાવલી. હવે પછીની અનંત કાળાવલી મારા સુખામૃતના સુખના અનુભવમાં વહો, અનુભૂતિમાં વહો. આત્મામાં જે આનંદ અમૃત છે, એ આનંદ અમૃતમાં ભોગવતામાં, ભોગવતો શબ્દ કહેવાય, પછીની અનંત કાળાવલી આત્મતત્વમાં ભોગવતામાં વહો, આટલા શબ્દો છે. ભારત છે
ગીતામાં.
હવે પછી અનંત કાળાવલી આત્મતત્વના ભોગવતામાં વહો. જ્યારથી સાદી થાય છે ને મોક્ષ માર્ગની શરૂઆત થાય છે, શરૂઆત થઈ ત્યારથી હવે પછી તમામ કાળ મારો મારા સ્વરૂપના આનંદને હું ભોગવું, બસ આ સિવાયની મને કોઈ ભાવના નથી. એની સર્વ સંકેતીને અને ત્રણેય કાળના સર્વ સાધકોને એ પ્રકારના પરિણામ ભાવના સ્વરૂપના હોય છે. ત્યાં ભાવનાનો બોલ છે, વર્ગીકરણ કરીએ તો ભાવનાનો બોલ છે. સંકેતની ભાવના છે કે રૂચિમાં આત્માની અનન્ય રૂચિ છે, હું અને મારો આત્મા જુદો એમ અન્ય નહીં, અનન્ય રૂચિ છે આત્માની, અને એમાં લીન થવાનું, એમાં સદાય તન્મય તન્મય રહેવાનું સ્થાન છે. એ પોતાના સ્વરૂપને જાણે છે અને જાણે છે, તેથી તેમાં તે લીન થાય છે. ફરી ફરીને એક આત્મા તરફ જ તેની પરિણતિ આવે છે. ફરી ફરીને સહજપણે સ્વાભાવિકપણે જ્યાં પોતાના સુખના અમૃતનો સાગર પૂરે છે ત્યાં જ પરિણતિ ફરી ફરીને આવે છે. જેમ ઉપયોગ બહાર સહેજે ચાલ્યો જાય છે બહારના સુખના આકર્ષણથી, કલ્પિત છે દ્રવથી ક્ષેત્રથી કાળથી ભાવથી પદાર્થના સ્વચતુષ્ટયથી સર્વથા પર પદાર્થો ભિન્ન હોવા છતાં પ્રકાર વાળવાના એના માટે, અને આ આત્માના આ આત્મામાં છે. આ આત્મા દ્રવક્ષ પ્રકાર ભાવથી કોઈ પણ પદાર્થના દ્રવક્ષ પ્રકાર ભાવ સાથે સંબંધ પામી શકતો નથી. એમ બે પદાર્થ વચ્ચે અત્યંત અભાવ હોવા છતાં સુખની કલ્પનાથી તે પદાર્થમાં એ તન્મયતા અભેદ ભાવ અભેદ બુદ્ધિ કરે છે, તો સ્વપદાર્થમાં રહેલો સુખામૃત છે એ જણાય અભેદ છે, એમાં અભેદ જણાય, તો એ પરિણામ કેટલી તારતમ્યતાથી સ્વરૂપમાં અંતર્મુખ રહે કે ફરી ફરીને એક આત્મા તરફ જ તેની પરિણતિ આવે છે. એને કરવી પડે છે એમ નથી, લાવવી પડે છે એમ નથી, આવે છે. એ જોરથી આવે છે, વેગથી આવે છે. એ જોર અને વેગને સહજ પુરુષાર્થ એવું નામ દેવામાં આવે છે. નહીં કરે એને પુરુષાર્થ ન કરવો પડે, સંકેતોને પરિણામ પોતામાં અંતર્મુખ લાવવામાં પુરુષાર્થ ન કરવો પડે, કે કરવો પડે એનું નામ પુરુષાર્થ નથી, પણ સહજ વેગ ઉત્પન્ન થાય એનું નામ પુરુષાર્થ છે. પરિણામમાં જે બળ છે એ સહજ અંદરમાંથી ઉત્પન્ન થાય અને તે પોતાના સ્વરૂપનો આધાર લઈને ઉત્પન્ન થાય, સ્વરૂપના આધારે ઉત્પન્ન થાય, ત્યારે એનું પુરુષાર્થ એવું નામ દેવામાં આવે. અંદરના સુખ સમુદ્રને ભોગવવા માટે ફરી ફરીને પરિણતિ છે એ સમુદ્રમાં ડૂબી ડૂબે છે. પરિણામ સુખામૃતમાં ડૂબે છે. નિર્વિરાનો અધિકાર શરૂ કરતા એ વાત લીધી છે. સમય દ્રષ્ટિ અવિરત સમય દ્રષ્ટિને નિર્વિરા છે. કેવો છે કે આનંદ નામૃત નીતિ ભોગી છે. અમૃતચંદ્ર આચાર્ય સંસ્કૃતમાં શબ્દ વાપર્યા છે. આનંદ અમૃતને નિત્ય ભોજન કરનારો છે.
બરોબર.
અંતિ જેવો છે કે નિત્ય આનંદ અમૃતનું એ ભોજન કરે છે. બારમાં દાળભાત શાક રોટલા ખાય છે એમ દેખાય છે, અને તીરી જ હોય તો ખડ ખાય છે એમ દેખાય છે. ને કોઈ તીરી જ નહીં, સંકેતી તેની જેને માંસાહાર નથી
હોતો.
એને ગમે તે પ્રાણી હોય, સિંહ વાઘ, સંકેતી હોય તો એને માંસાહાર વનસ્પતિ સહજિત નહીં. એટલા ક્રૂર પરિણામની ઉત્પત્તિ નથી ત્યાં. શું માંસાહારમાં થતા જે કઠોર પરિણામ, એવા ક્રૂર પરિણામનો ત્યાં સદભાવ નથી, ઉત્પન્ન થતા નથી. અને એવા પ્રાણી હોય તો એ આ જીવન પર્યંત આહારનો એની ઈચ્છા ત્યાગ થઈ જાય છે, એટલે એની ઈચ્છા ન થાય, એના પરિણામ કામ નથી કરતા. મારી સ્વામી ભગવાનનો તો એ પુરાણનો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. દસમા ભવે તીર્થંકર થયા પહેલાના દસમા ભવે એ સિંહના ભાવમાં હતા, અને સિંહ દર્શન થયું. મેઘ દર્શન થયા પછી તો મનુષ્યને બે એ બે જ પ્રકારની ગતિ રહે છે. તેની જ માર્ગની તો ગતિ પડતી, પણ જે તિરંજની ગતિમાં હતા ત્યાં સમ્યક દર્શન ઉપજ્યું તો પણ ત્યાં એમને આહારનો ત્યાગ કર્યો છે. અસંખ્ય અત્યારે છે. આયા તો આનંદના વિભેદના એટલા છે આ ભરત ક્ષેત્રમાં, પણ મનુષ્ય લોકમાં સંખ્યાતા મનુષ્ય જ સંખ્યાતા છે, અસંખ્ય તો મનુષ્ય નથી. એમાં સમ્યક દર્શનમાં ધારણ કરનારા અનેક ભવ્યાત્માઓ છે, હોય છે. એમના ઓછા હોય તો મહાવીર મજા વિશેષ છે. પણ અભિદ્વીપની બાર સ્વયંભૂરનો સમુદ્ર છે, અસંખ્ય સંખ્યાતા નહીં, મનુષ્ય પ્રાણી છે એના કરતા જેની સંખ્યા વધારે છે. તો અનંતા પૂજનતો છે, તો અનંતા છે, પણ એમાં સંકિતિ છે એ અસંખ્ય છે. અને કેટલાક સમ્યક દ્રષ્ટિએ પંચમ ગુણ સ્થાને આરૂઢ થયેલા છે અત્યારે. આજે આજની આ વાત છે. શાયદ નો હોય ક્ષોભ શું ભલે હોય, શાયદ ન હોય, શાયદ ત્યાં ન થાય, શાયદ ઉપજો નહીં ત્યાં. શોક્ષમ ભલે હો, સાહેબ શોક્ષમ મારા કાંઈ બહુ એને તકલીફ નથી. એમાં એ જીવ અસંખ્ય સમયમાં મુક્તિ પામશે, પામશે ને પામશે. એ ભગવાનના મુક્તિના આત્માઓના રજિસ્ટરમાં નામ નોંધાઈને સિક્કો સહી થઈ ગઈ, ત્યાં સર્વજ્ઞની સહી થઈ ગઈ. સહીથી ચાલે છે ને બધા એવા ના શોષણ સંકિત હોય. ઉપક્ષમ થયું, પ્રથમ ઉપક્ષમ થયું, પ્રથમમાં પ્રથમ ઉપક્ષમ થાય પતિ ગયું, સિક્કો લાગુ ગયો. ત્યારે ઉપક્ષમ થયું ને અનુભવ થયો એટલે જીનેન્દ્ર સર્વજ્ઞ ભગવાનની ત્યાં સહી થઈ ગઈ. એની મુક્તિની ચિઠ્ઠી ફાટી ગઈ, ફટી ગયું. પછી નાથમાં અનંતકાળ પરિભ્રમણ કરશે, એ પરિસ્થિતિ બનવા. કે આનંદ ભવનો છેદ થઈ
ગયો.
રમી જાય તો એ પકડી લે, રમી જાય તો પાછો એ આરોગ થઈ જાય. કેમ કે એને જે અંદરમાં આનંદ અમૃતનો સ્વાદ લીધો, એ સ્વાદ તો ક્યાં એને બહારથી આવતો નથી. એટલે જેમ કોઈ ભીખ સાથે અથડાય, થાંભલા સાથે અથડાઈને ઢીંગળી થાય, એમ અથડાય છે અને પીડા થાય છે, અથડાય છે અને પીડા થાય છે, સરવાળે પાછો ઘરમાં આવી
જાય.
પછી એને એવું સુખની અનંતકાળની રુચિ જ ઉત્પન્ન થતી નથી. એ દ્રવ બદલાઈ ગયું એમ કે છે. શું થયું? એ દ્રવ જાણે બદલાઈ ગયું. એ પડી ગયા, પડી ગયા. કારણ સામનો કેવી રીતે આ વિચાર કરવા જોઈએ, સામનો કેવી રીતે
બોલવાની વાત જ નહીં.
બસ પછી તો આગળ ચાલવાનું છે, પાછળ જવાનો પ્રશ્ન. બંધ કરી દેવાનું બીજી વાત લગભગ તો ક્યાં થાય. અધિકૃતની બહાર જે દ્વીપ સમુદ્ર છે ને, અભિદીપની બાર સ્વયંભરનો સમુદ્ર છેલ્લો છે, સૌથી તિરુંજમાં જવારૂપ આર્ત ધ્યાનના પરિણામ એટલું હદના થતા નથી. કેમ કે રસ છે એ વિભાવ રસ જેમ તીવ્ર તેમ આર્ત ધ્યાન તીવ્ર, વિભાવ રસ જેમ તીવ્ર તેમ રૌદ્ર ધ્યાન થાય. પણ આર્દ્રમે રૌદ્ર થવા છતાં એવા તીવ્ર રસો ન થાય. કેમ કે અંદરમાં એક આત્મરસ, વિતરાગી રસ, નિર્દોષ શુદ્ધાત્મ રસ, આત્મરસ અંદરમાં હૈયાતી ધરાવે છે. વિભાવ રસને હણવા વાળો, વિભાવ રસને તેરવા વાળો એક અંદરમાં સ્વભાવ રસ, આત્મરસ અંદરમાં મૌજૂદગી ધરાવે છે, હૈયાતી ધરાવે છે. એનો રસ એના પરિણામમાં મર્યાદા થઈ જાય છે. નિમિત્ત ન મળે તો પણ અંદર નિસર્ગ થાય છે. નિમિત્તમાં ક્યાં નિમિત્ત નથી થતી, કિરીચમાં કોઈ નિમિત્ત નથી, અને સમુદ્રમાં કોણ નિમિત્ત થાય? જ્યાં સમુદ્ર છે ત્યાં શું નિમિત્ત થાય? ફરી ફરીને આત્મા તરફ તેની પરિણતિ આવે છે. કેમ કે એનું સુખ એને જોઈ લીધું છે, અનુભવી લીધું છે. એક સાવધાની રહે તો પણ વિભાવ રસ દૂર કરતો નથી. જાગ્રત થઈને સાવધાન રહે તો પણ વિભાવ રસ જોર કરતો નથી. કે જેને અંદરમાં જાગ્રત ચૈતન્યની અભેદ પરિણતિ જ્ઞાતા ધારા સાક્ષાત ઉપજેલી છે, વિદ્યમાન છે, એને તો વિભાવ રસ એટલી હદે જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. કે તેવી જ ગતિ, કે નરક ગતિ, કે તેવી જે 47 પ્રકારની જે કર્મ પ્રકૃતિ છે એનું બંધન થાય, એના કારણરૂપ પરિણામ થાય, એ બંધનના કારણરૂપ પરિણામ થાય, એ પ્રકારના પરિણામે જેને પોતાની આત્મજાગૃતિને વશ થઈ શકતા જ નથી.
બરાબર.
જેમ કે સજ્જન માણસને એમ કહો કે તમે માગો તે પૈસા આપો, પણ તમારા જે ત્યાં ફરાણા ફરાણા ભાઈ જમવા આવવાના છે, તમારા સંબંધી છે, બહુ કાંઈ તમારે એટલી બધી નજીક નથી, પણ એનું ખૂન કરી નાખ્યું છે, તમને કેવી પૈસા આપી માલ કરી દઈએ, આ તમને પિસ્તોલ કે છોડો કે જે જેવી સાધન આપી, પણ આવે ત્યારે તમે એનું ખૂન કરી નાખ્યું. પછી બધી વ્યવસ્થા અમે સંભાળી દઈશું, તમને કાંઈ તકલીફ આવવા નહીં દઈએ એમ કહેતા
આપણે જીવન
પરિણામ કરી ન શકે. જે પરિણામ જેના દ્વારા કરવા અશક્ય છે, જે મારી શક્તિ નથી, એ પરિણામ કરવાની મારી શક્તિ નથી, મારામાં એવી શક્તિ નથી. કેમ થાય બને 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 આ જ માણસ હોય એમ કે ભાઈ તમે આ માણસ થોડું ખાવ, પૈસા માંગી લો, પૈસા આપો તો ભાઈ પણ એ પરિણામ થાય નહીં, અમારાથી થઈ શકે એવું નથી. પરિણામને ઉપજવું તો જોઈએ ને, ક્રિયા થાય ત્યારે પરિણામને ઉપજવું જોઈએ. પરિણામ થવાની જે અશક્યતા છે ત્યાં તે કારની સંભવિતતા નથી. બારમાં
બરોબર
એમ સંકિતને 147 જે મુખ્ય પ્રકૃતિ છે એમાં 47 પ્રકારની કર્મ પ્રકૃતિનું બંધન થાય એવા કારણરૂપ પરિણામની શક્યતા રહે નથી. નિર્દોષ પરમાત્માના આશ્રય પડેલી દ્રષ્ટિ એની નિર્દોષતામાંના પ્રવાહમાં પ્રવાહ અંદરથી નિર્દોષતાનો પ્રવાહ પાતાળતો કૂટ્યો છે, અવિરત પ્રવાહ અંદરથી આવે છે પવિત્રતાનો, અને એ પવિત્રતાના પિંડમાં પવિત્રતાના સાગરમાં એ તન્મય છે. એ બારમાં તન્મય થતો નથી એટલે વખતે, એટલે એને 47 પ્રકૃતિનું નિબંધન થતું નથી એવું આવે છે. એનો અર્થ કે નિબંધન થાય એવા કારણરૂપ પરિણામો તે પ્રણમતો નથી, પ્રણમી શકતો નથી એમ કહેવાય. પછી એનો મોક્ષ થાય તો એમાં નવીન શું છે? પછી એનો મોક્ષ થાય તો એમાં કઈ નવીન નથી, કેમ કે એનો બંધ છે એ થાય એવા પરિણામ નથી. એટલે એના પરિણામમાં પ્રથમ સમયદર્શન થવું મુશ્કેલ છે, પછી તો શક્તિ આવી છે. જેમ સાવ નિર્ભિન્નતામાંથી શ્રીમંત થવું મુશ્કેલ છે, પણ 25-50 હજાર લાખ રૂપિયા કમાઈ ગયા પછી વેપાર કરવો સહેલો છે, એમ સંયોગ દ્રષ્ટિને તો શક્તિ આવી છે. પછી એને મોક્ષ માર્ગમાં આગળ વધવું એ એટલું મુશ્કેલ નથી જેટલું સંયોગ દર્શન પ્રાપ્ત કરવું દુષ્કર છે.
બરાબર.
કેમ કે અનાદિના વિપરીત સંસ્કારને તોડીને આખી લાઈનને આખી દિશા ફરી જાય એ તબક્કામાં આવવું છે, એ પ્રથમ અઘરું પડે છે. પછી રસ્તો થોડો મોકલે છે એના માટે.
બરાબર.
એટલે સંયોગ દર્શનનો વિષય નિર્દોષ્રીએ આ કાળમાં જરૂરિયાત આવશ્યકતા જાણીને મુખ્યપણે લીધા. જ્યોતિષી હું છું કે પોતાને પણ સંયોગ દર્શન થવાના સમયસાર મની છે.
બરોબર.
કે જે સમયસારમાં ખાસ કરીને સંયોગ દર્શન કેમ થાય એ એક જ વિષય એજન્ડા ઉપર છે. નવ તત્વના બહાને ભગવાન કુંકુંડાચાર્ય આ એક જ વિષય લીધો નવી વિચાર આવે છે. પરમાજન સાર શું થાય પછી સમયસાર શરૂ
કરીએ 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 બહુ સરસ.
કાલે છે ને કાળ આવ્યું છે ને કન્નડની અંદર કન્નડ ભાષામાં સમયસાર થતાનો પહેલી વાળું સમયસાર ની ઉત્પત્તિ છે. આ 2000 વર્ષ થયા કન્નડ ભાષામાં પહેલું અત્યારે પ્રસિદ્ધ થયું, ખબર થયું. એનો સમારંભ હતો કર્યો છે આપણા મંડળે, મંદિરના મંડળે તો સમારંભ કરાયો છે. લિપિ છે એ નાગરિક લિપિ છે, ભાષા છે દક્ષિણમાં. હા, ગુજરાત પાસે 15 મિલિયન પટેલ છે. ગુજરાત થી નીચે દક્ષિણમાં 80 માઇલ
તપોભૂમિ
પનમુરલી છે અને તપોભૂમિ છે એમના તબલા છે મંદિર છે આપણે ધર્મશાળા બાંધી છે ત્યાં ન કરો બે વિકાસ સ્થળ છે વિકાસ સ્થળ તો
મંદિરવાસ
મંદિર છે પાંચ માઇલ દૂર છે એમાં મંદિર વાસ કરીને ગામ છે એમાં ગામ છે પણ દિગંબર મંદિરો ગામના ગામ છે બરાબર તો ખરી ખરી એક આત્મા તરફ જ તેની પરિણતિ આવે છે આનંદ અમૃત આત્મામાં કેવો છે અને કેમ ઉપજે કઈ વિધિઓ અમૃતનું ભોજન થાય એ સમયસારમાં કુંકુંડાચાર્ય દેવી પ્રસિદ્ધ કરી છે ગુરુદેવે તત્વ લીધો અને એની ક્રાંતિ જગાડી જૈન સંપ્રદાયમાં એક મોટી ક્રાંતિ થઈ એની મગરવીસ ક્રાંતિ થઈ અને લાખો ગમે ગુરુને ખ્યાલ આવ્યો કે આ એક મહત્વનો વિષય આ સાહિત્યમાં આ પ્રકારે અહીંયા વિદ્યમાનતા ધરાવે છે લાભ તો જેમ વિદ્યતા હોય એટલે લીધે વિદ્યમાનતા ધરાવે છે એ વાત પ્રસિદ્ધ છે બસો ને ચોવીસ નંબર છે 225 આત્મા સમાય એ આત્માની દાણ આપે છે એને પામવાનું સાધન તો એની અંદરમાં પૂર્યું છે એ કાંઈ પામ્યો સાધન સાધન એટલે કરણ સાધન એટલે કરણ એ કરણ નામની શક્તિ છે એ ગ્રામમાંથી છે જ્ઞાન દૃષ્ટિને પછી મળીથી શરૂ થાય છે 173 ગાંધી 67 ને 254 છે ને 173 ગાંધી શરૂ લાગે
છે
માખણ માખણ છે શું કહે છે સામાન્ય રીતે ધર્મથી અજાણ્યા જીવોને એવો ખોટો ખ્યાલ છે કે પુણ્યથી ધર્મ થાય છે પુણ્ય હોય તો એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય થાય પુણ્ય હોય તો એને દેવ દેવ શાસ્ત્રનો યોગ થાય પુણ્ય હોય તો જૈન કોમાં જન્મ થાય પુણ્ય હોય તો એને જ્ઞાનીને તીર્થંકરનું સમર્થનનો સંયોગ થાય અને પુન હોય તો સત્શાસ્ત્રનો એને સંયોગ થાય માટે પુન હોય તો કામ થાય છે એમ આત્માના એવા સ્વરૂપને સ્વીકારનાર આત્માને તદ્દન નમાલ અને માલ વગરનો માને તો એનામાં જાણે શક્તિ નથી થાય જેણે આત્માની શક્તિઓ જોઈ અને પ્રગટ કરીને અનુભવ કર્યો એ એમ કહે છે કે તારા સ્વકાર્ય માટે તારા નિજહિત માટે કોઈ સાધનાંતરની અપેક્ષા નથી તારે હું પામ્યો નથી અંદરમાં સાધન નામની કરણ નામની શક્તિ પડી છે
બરોબર
કેટલી છે એનું એનું સામર્થ્ય કેટલું છે કે અનંત અનંત સામર્થ સાધન પણ અનંત સામર્થ્ય તરીકે તારું સાધન તારામાં પડેલું વિદ્યમાન છે ક્યારે છે કે સદાય છે તને ભાન નથી એનું એટલે તું બીજા સાધનને ગોતે છે બીજા સાધનને માને છે અને બીજા સાધનનો પરાધીનપણે આશ્રય કરીને તારું હિત કરવા માંડે છે
બીજા
ભ્રાંતિ છે મોટા ભાગની આ ભ્રાંતિ છે પ્રકાશમાં આવી થોડી માફી પામી છે આ સુધી બધાને એમ કું કરશું તો કાંઈ પામશું કું કરશું તો કાંઈ કહેવાનો અમારે ધન તો થયો ને પુણશાળી તો ઘણા કહેવાય છે માણસ મચ્છી ને મંદિરા તમારા પુણશાળી કહેવાય છે કે નહીં આ
દુનિયામાં
બધા પુણશાળી સંમત કહેવાતું એની કિંમત શું એ પુણ્યની કિંમત શું જેના નીચમાં નીચ પરિણામ હોય એવા જીવોને પુણ્યો દેવ હોય તો એ પુણ્યોદયની કિંમત શું એમ
કહો
એ પુણ્યોદયની કોઈ કિંમત નથી પુણ્યના પુણ્યાની મંદિર પર પુણ્ય તત્વ છે એની જ કિંમત નથી એમ
આપવાનું મંદિર પુણ્યની તો કાંઈ કિંમત નથી
પુણ્યાની બંધી પુણ્ય હોય તો પણ તેનાથી આત્મા કમાય છે એ અન્ય તત્વ છે આત્મા એ પામવો નથી એમ કે છે જે અનંત શક્તિ ધારક છે અનંત શક્તિ સંપન્ન છે એને નમાલો અને પામવો માનવો એ મોટો અનાદર છે એ પોતાના નિજ સિદ્ધ પદનો નિજ પરમાત્મ પદનો અનાદર છે એનું અપમાન છે એને ગાળ દેવા
કર્યા
તમને શું કિંમત હોય કે તમે કહો એમની કિંમત કેટલી તો એના ઉપર કે વિચારણા એ કરીને આ તો એક નિર્ણય કરી લેવા જેવો છે કે જગતમાં પુણ્ય પાપ અને એના ફળની કોઈ કિંમત નથી અનંત વાર ગ્રહક્ષેત્રકાળ ભાવ ને ભાવ પાંચ પરાવર્તનમાં બધા જ પ્રકારના પુણ્ય ને બધા જ પ્રકારના પાપના ઉડી અને આવી ગયા મીઠા દર્શન થાય એટલા બરાબર સમય દ્રષ્ટિને જે પુન થાય છે એવા તો મીઠા દ્રષ્ટિને એટલો અપવાદ રાખી મીઠા દ્રષ્ટિને ઉત્કૃષ્ટ પુન થાય અને મીઠા દ્રષ્ટિને ઉત્કૃષ્ટ પાપ થાય બધાથી ઉત્કૃષ્ટ બધા ભેદમાં આવી ચૂક્યો છે કોઈ એને બાકી રાખ્યા નથી ત્યારે તો એને એ પાંચે પરાવર્તનના ફળની પ્રાપ્તિ થઈ છે એ તો બરાબર છે
બરાબર
હવે એ બધી એક છે કે બીજું કાંઈ છે એક વાર ખાધેલું ફરીને ખાવું એ તો બધી એક છે એની કિંમત કેટલી અઠવાડિયાની કિંમત કેટલી કે અતિ દરિદ્રી હોય એને એની કિંમત છે કોને અઠવાડિયાની કિંમત છે
અતિ દરિદ્રી
અઠવાડિયામાંથી પણ લઈને ખાનારા છે તમે કોણ ખાય છે એ
દરિદ્રી
અતિ દરિદ્રી છે એ પરિણામના જે અતિ દરિદ્રી છે એની એની કિંમત છે પુણ્ય પાપની જે કિંમત કરે છે એ તો ઘણા દરિદ્ર માણસ વાળા જીવો છે અનંત સામર્થ અનંત ઐશ્વર્યને ધારણ કરનારા ભગવાન આત્મા એને ઈશ્વર કહેવાનો ભગવાન કહેવાનો એને એવી દરિદ્રતા શોભતી નથી એવી દરિદ્રતા એને શોભતી કહે છે સોદાની જીવ પાંચ આથી વધારે કડક લખ્યું છે યાદ આવી કે મુક્તિથી આત્માની ઓળખાણ આપવી આત્માની મુક્તિ કહેના એ ગાલિબેના બરાબર
છે
બરાબર પૂર્ણ રીતે મોક્ષ તત્વ મોક્ષ તત્વ
ઠીક
પરિપૂર્ણ શુદ્ધિ છે મોક્ષ તત્વ ભગવાન આત્માની ઓળખાણ એનાથી મદદ કરવા આવે માનસન છે જે અનાદિ અનંત બંધાયેલો નથી એવો જે પરમાત્મા અંદરમાં જેને બંધ મોક્ષના પરિણામની સાપેક્ષતા નથી એનાથી અભાવ સ્વરૂપ એનાથી શૂન્ય ને એનાથી રહિત છે જે ઘરમાં ગયો નથી એને મુક્તિ થવાના અભિનંદન આપવા જાય તો એને ગાળ જેવું અપમાન કરવા જેવું એનું અપમાન નકળાય આ આત્માને ઓળખાવે છે. પુણ્યના પરિણામથી તો આત્માને ઓળખાવતા નથી, પણ મોક્ષના પરિણામથી પણ આત્માને ઓળખાવાની વાત નથી. મારી મુક્તિ એમ કે છે, આ ભ્રાંતિ કઈ જાતની, હું ક્યાં બંધાણો છું, કેવી બંધાણો છું, મારા સ્વરૂપનો હું અંદરમાં જોઉં છું, ત્રિકાળ જેવું છે એવું છે, બંધ મોક્ષની અપેક્ષા જેની નથી, આવું તો સ્વરૂપ સદાય છે, એનો મોક્ષ કરવો એ પ્રશ્ન ક્યાં છે, એનો મોક્ષ કરવો એ તો નવી ભ્રાંતિ છે.
બરોબર,
એ પ્રશ્ન નથી એમ કે છે.
પુણ્ય
તો કાંઈ પડી નથી, પણ એનો મોક્ષ કરવાનો પ્રશ્ન નથી એમ કે છે. પછી બંધ નો સવાલ રાખવો નથી, કરતા કઈ ગયા છે, જ્ઞાને ઘણું ઘણું કઈ ગયા છે, એ પોતે કુંકુંડા ચાલે છે ને, મમી મોદી પમતો ને પમતો જાણજો બીજો ભાવો, પ્રમત અપ્રમત હું નથી, છે હું દશામાં જઈ રહેતા હું પ્રમત અપ્રમત નથી, પ્રશ્ના વ્રતમાં લીધા, પર્યાય વેશ નથી આત્મા ને, પર્યાય વેશ નથી ગ્રહસ્થ પણ મુનિ પણ, અરે કેવો જ્ઞાન નો વેશ આત્મા ને, એ પણ પાંચ નંબર છે, પર્યાય વેશ નથી આત્મા ને, એમ કહે આવો અંદરમાં આત્મા ઓળખાય નહીં, ઓળખી ની મહિલા આવે નહીં ત્યાં સુધી વખડપટ્ટી મટે નહીં, બીજા પરિણામ થાય થાય ને, અનિષ્ટ પરિણામ થયા વિના આવો ઓળખે નહીં ને આવો જાણે નહીં ત્યાં સુધી એને અન્યથા પરિણામ થયા વિના રહી શકે
નહીં,
ચાર ગતિમાં રખ્યા વિના રહે.
બરાબર,
આત્માને મોક્ષથી અપમાન થાય છે એ વિષય પરમાગમમાં છે, પરમાત્મ પ્રકાશ બીજા ભાગની છે ને, હરછટ ગાથા દૃષ્ટિ પ્રકાશ બીજા ભાગમાં પ્રવચન લીધું છું,
પ્રવચન
પરમાત્મ પ્રકાશની પાછળ હરછટ ગાથા છે, એમાં એ વિષય છે. તો જીવાત્મા અનાદિ પરમાત્મા બંધાયો નથી, એને મોક્ષ કરવાનો સવાલ નથી, પરંતુ નિર્દોષ સજ્જનને એમ ન કહી શકાય કે તમે જેલમાંથી છૂટ્યા તે બદલ તમને અભિનંદન આપીએ છીએ, સારું થયું તમે આજે ઘરે આવ્યા છો, પણ ભાઈ હું જોડ નથી જેલમાં, અરે કઈ ભૂલ થઈ લાગે છે, હું જેલમાંથી છૂટીને આજે ઘરે આવ્યો છું એ વાત જ નથી, મૂળ જોડ નથી જેલમાં, એમ એવો પોતે મૂળમાં છે એમ એને ઓળખાય તો પરિણતિ સમ્યક છે, તો તમામ અનંત ગુણના પરિણામ સમ્યક છે, અને નહીંતર પરિણામમાં સમ્યકતા આવતી નથી, પરિણામની સમ્યકતાનો આધાર આ આવો છે કે જેને બંધમોક્ષ છે એ ખરેખર આત્મા છે. નિયમસારની 38 ગાથામાં એ વિષય શાસ્ત્ર પરિભાષાથી છે, ઉદય ઉક્ષમ ક્ષયોક્ષમ અને ક્ષાયિક જેવા જે ચાર પ્રકારના પરિણામ, પાંચમો પ્રકાર નથી પરિણામ, સમસ્ત તમામ સંસારી જીવના પહેલો ગુણસ્થાન છે માનીને અરવિંદ પર્યંતના સર્વ ગુણસ્થાનો, ચૌદમા ગુણસ્થાન પર્યંત એ ક્ષાયિક પરિણામ છે ને, એ આ ચાર ભેદમાં સમાઈ જાય છે, ઉક્ષમ ક્ષયોક્ષમ અને ક્ષાયિક અને ઉદયિક, ચારે પ્રકારના પરિણામ દ્વારા જેનો જોતા જે અગોચર છે એવો જે પૂજિત પંચમ ભાવ પરમ પરિણામી ભાવ તે ખરેખર આત્મા છે. શું શબ્દ વાપરો છે,
ખરેખર આત્મા,
દ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવો શબ્દ વાપરો છે. ટીકાકાર મુનિરાજ પદ્મપ્રદ્મધારી દેવ એમ કહે છે કે સ્વદ્રવમાં જેની શિક્ષણ બુદ્ધિ છે તેને એવા આસન ભંગજીવને, આવા શબ્દો લીધા છે, એવા આસન ભંગજીવને જેની ભવ્યતા પાકી ગઈ છે એવા જીવને આવો પરમ પરિણામ ભાવ તે ખરેખર આત્મા છે, એ એનો ખરો આત્મા છે. બાકીના આત્માને આત્મા થતા નિશ્ચય આત્માનું સ્વરૂપ કહ્યું છે. અહીંયા કહે છે કે એ નિશ્ચય આત્મા પુનથી સમાય, રાગથી સમાય. પુનથી એટલે રાગથી સમાય, વિકરાગ સ્વરૂપી આત્મા રાગથી સમાય એમ કહેનાર આત્માને દાળ દે છે. એ અજાણ્યા છે, ભૂલ ભૂલમાં આત્માને દાળ દે છે. એને પામવાનું સાધન તો અંદરમાં પૂરેપૂરું પડ્યું છે, ત્યાં એને ગોતવા જવું પડે એવું નથી. અંતર્મુખ થઈને એની સંભાળ કરે એટલે એ શક્તિ સરળીને બેઠી થાય એવું છે, અને એ શક્તિ બેઠી થાય અને કોઈ રોકી શકે એવું નથી. અંતકૃત કેવી થાય છે, એમાં પ્રાણ છૂટી જાય એવા ઉપસર્ગ હોય, પરિસર હોય, એથી એનું કેવું જ્ઞાન ન રોકાય. પછી છેલ્લા અંતર્મૃતમાં કેવું જ્ઞાન થતું જાય, પ્રાણ છૂટે આ બાજુ, આ બાજુ કેવું જ્ઞાન
થતું
જાય. છેલ્લા અંતર્મૃતમાં, છેલ્લા અંતર્મૃતમાં. એનો અર્થ કે એ કોઈ બહારની પ્રતિકૂળતાઓ એની શક્તિને રોકવા સમર્થ નથી. આત્માની શક્તિ અંદરથી ઉપજે એને કોઈ રોકવા જગતમાં સમર્થ છે
નહીં.
એમની શક્તિ અહીંયા ભાન કરે
છે.